તારીખ 19/8/1987 પૂજ્યબેન શ્રીના વચનામ્રત બોલ નંબર 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137
તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા એમ સમજવા મળે છે કે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશા થાય ત્યારે ધર્મ શરૂ થાય, ત્યારે સમૂહ દર્શન પ્રગટે, ત્યારે સમૂહ જ્ઞાન પ્રગટે અને ત્યારથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય. તેથી સામાન્યત મોક્ષ જીવને વિકલ્પ છૂટી નિર્વિકલ્પ દશા થાય એવી ભાવનાપૂર્વકનો ભાવ આવે. અનેક પ્રકારના અનેક પડખેથી જે તત્વજ્ઞાન સંબંધીના વિકલ્પો છે તે બધાનો સરવાળો પોતાનું શુદ્ધાત્મા લક્ષ કરવા યોગ્ય છે, અનુભવ કરવા યોગ્ય છે એમ જાણતા એના પણ વિકલ્પ આવે. અને જ્યાં સુધી વિકલ્પ ઉપર વધુ હોય ત્યાં સુધી એને આ વિકલ્પ છૂટે તો સારું, આ વિકલ્પ છૂટે તો સારું, આત્માના વિકલ્પને છોડીને અંદર વિકલ્પ થાવ, એ પ્રકારના વિકલ્પ છોડવા વિશેના પણ વિકલ્પ આવે છે એ સમૂહમાં એના માર્ગદર્શન છે. એમ કરવાથી વિકલ્પો છૂટતા નથી. શું કહે છે કે વિકલ્પ છોડવા ઉપર પણ જેમ વિકલ્પ કરવા ઉપર વજન દેવા યોગ્ય નથી તેમ વિકલ્પ છોડવા ઉપર પણ વજન દેવા યોગ્ય નથી એવો અભિપ્રાય છે કહેવામાં. જ્યાં પર્યાય માત્ર ઉપર વજન દેવા યોગ્ય નથી ત્યાં વિકલ્પ કરવા છોડવાનો પ્રશ્ન રહેતો નથી. વિકલ્પ છૂટતા હોય ત્યારે પણ એવા ભાવથી વિકલ્પ છૂટે છે તો એ ભાવને કેમ સારો કહેશો? વિકલ્પ પહેલા કરવા વિકલ્પ કરવાના નિમિત્તે વજન ચાલતું હતું, હવે વિકલ્પ છોડવાના બહાને વિકલ્પ ઉપર વજન રહે છે ત્યારે વિકલ્પ ઉપર વજન રહેવાની પરિસ્થિતિ તેની તે રહે છે, એમાં કઈ ફરક પડતો નથી. વસ્તુ સ્થિતિ વિચારવામાં આવે તો વિકલ્પ છોડવાના વિકલ્પથી પણ વિકલ્પ તો છૂટવાના નથી, એ રીતે વિકલ્પ છૂટી શકતા નથી, છૂટતા નથી એ પરિસ્થિતિ સ્પષ્ટ છે, એ સિદ્ધાંતિક વાત છે. એમ કહ્યું હવે નિર્વિકલ્પતા કેમ થાય એ ઉપાય પણ બતાવે છે. આ તો વિકલ્પ છોડીને નિર્વિકલ્પ દશા થાય છે અને એવી શુદ્ધોપયોગની ભાવનાવાળાને વિકલ્પ છોડવાનો વિકલ્પ આવે તેથી એ વિષયમાં સ્પષ્ટીકરણ આપે છે. હું આ જ્ઞાયક છું એમ જોયું છે. વિકલ્પ રહિત નિર્વિકલ્પ જ્ઞાયક તત્વ હું છું, નિર્વિકલ્પ જ્ઞાયક સ્વભાવ હું છું કે જેમાં અનંતી વિભૂતિ ભરેલી છે અનંત અનંત ગુણવૈભવથી ભરેલું તત્વ હું છું એમ અંદરથી ભેદ જ્ઞાન કરે. આ ભેદ જ્ઞાન ઉપર ઉપરનું નથી પણ એમ અંદરથી ભેદ જ્ઞાન કરે એટલે કે અંતર્મુખ વળવાનો પ્રયત્ન કરે, પ્રયાસ કરે, તો એને તેના બળથી એ ભેદ જ્ઞાનના જોર જે બળ પુરુષાર્થ વિશેષ થાય તો જીવનું નિરેકલ સ્વરૂપ પોતે છે એના પ્રત્યેનું જે જોર છે એ એકાકાર નિર્વિકલ્પ દશા થાય. અને જ્યારે એવી નિર્વિકલ્પ દશા થાય ત્યારે વિકલ્પો છૂટે અથવા વિકલ્પો ઉત્પન્ન થાય, બંને એક જ વાત છે. વિકલ્પ ઉત્પન્ન થતા બંધ થાય અને વિકલ્પ છૂટ્યા એમ કહો, બંને એક જ વાત છે. એમ એક બોલની અંદર સ્પષ્ટ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પતા થાય એ વાત સ્પષ્ટ કરી દીધી છે. બીજા કોઈ વિકલ્પથી કે વિકલ્પ છોડવાના વિકલ્પથી પણ ભેદ વિકલ્પ છૂટે નિર્વિકલ્પતા થાય નહીં. એટલે નિર્વિકલ્પ દશા અર્થે જે સાધન છે એ સાધનને અંગીકાર કરવો રહ્યો, વિકલ્પ સાધન નથી એ સ્પષ્ટ વાત છે. હું આ જ્ઞાયક છું એમાં સ્વભાવની વાત લેવી છે. ત્રિકાળી જે જ્ઞાન સ્વભાવ છે આત્મા અથવા પોતાનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એને લક્ષમાં પોતા સ્વરૂપે લેવામાં આવે ત્યારે પરિણામ એ પ્રત્યે ગતિ કરે, પરિણામ એ પ્રત્યે વળે. જ્ઞાયક છું એવું મનમાં રહિતપણે જ્ઞાનમાં લેવાનો પણ અહીંયા પ્રશ્ન નથી. એટલે એ વિષયમાં વિશેષ કહે છે કે જ્ઞાયક છું એવું ખાલી ખાલી જ્ઞાયક છું એમ નહીં, પણ વિકલ્પ કર્યા વિના વિભૂતિઓનો અનંત ગુણોનો અનંત શક્તિઓનો વિકલ્પ કર્યા વિના વિચાર કર્યા વિના અનંત વિભૂતિથી ભરેલું જ્ઞાયક તત્વ છું એમ એને ભાવમાં રહેવું જોઈએ. બધા જ વિષયમાં વિસ્તારથી વિકલ્પ કરવો પડે છે એવું નથી. જે વાત સમજવામાં આવી જાય છે એ વાતને પરિપક્વ સમજમાં એ સંબંધીનો વિકલ્પ બંધ થાય છે અને અપરિપક્વ પરિસ્થિતિમાં વિકલ્પ ઊભો રહે છે એમ થાય છે. એટલે જેને એકવાર ઓળખાણ થઈ અથવા સ્વભાવનું ભાવભાષણ થયું એને બહુ વિકલ્પ કરવાની આવશ્યકતા નથી, જ્ઞાનમાં જીવનું સ્વરૂપ ભાસ્યું છે એવું ગ્રહણ કરવાનું છે. અને એ ગ્રહણ કરવા અર્થે એનું જોર કેટલું વધે છે એના ઉપર આગળની દશાની પ્રગતિ આધારિત છે. જે કોઈ દશાનો વિકાસ થાય છે, દશામાં પ્રગતિ થાય છે, એનો આધાર જ્ઞાન અને પુરુષાર્થ ઉપર છે. સીધી રીતે કહીએ તો સ્વરૂપ સંબંધીનું જ્ઞાન અને એ જ્ઞાનનું જેટલું બળ છે, અહીંયા બળ શબ્દ લીધો ને, ભેદ જ્ઞાન કરે તો તેના બળથી નિર્વિકલતા થાય. ભેદ જ્ઞાન શરૂ કરે છે પણ એ ભેદ જ્ઞાનમાં કેટલું બળ વધે છે ત્યારે એ દશા એકાકાર દશા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી બળ ઓછું રહે છે ત્યાં સુધી સ્વવિકલ્પ દશા રહે છે. એ તો બીજા ઉપરના ગુણસ્થાનમાં પણ તે ગુણસ્થાન પૂરતું બળ હોય તો તે ગુણસ્થાનની નિર્વિકલ્પ દશા થાય, અથવા ઉપરના ગુણસ્થાનમાં પણ વિશેષ બળવાન થઈને જાય અને નહીંતર ઓછા બળમાં સ્વવિકલ્પ દશા રહે ઓછા પુરુષાર્થના કાળમાં.
વિકલ્પ વગર લક્ષ બંધાઈ જાય, વિકલ્પ વગર લક્ષ બંધાઈ જાય.
લક્ષ બંધાઈ જાય છે એમાં વિકલ્પનો સવાલ નથી. જેમ કે અહીંથી ઘરે જવા નીકળીએ તો સીધો રસ્તો નથી, ડાબા જમણા એવા કેટલાક વળાકે વળવું પડે છે. પણ અહીંયા પહોંચવું છે, આ ઘરે પહોંચવું છે, આ રીતે જવું છે, આ રસ્તેથી જવું છે, એવા કોઈ વિશેષ વિકલ્પો કરવાની આવશ્યકતા અથવા જરૂર ઊભી થતી નથી. કેમ કે એ વિષયમાં પર્યાપ્ત સમજણ છે, એટલે વગર વિકલ્પે જ જાણે કાર્ય થવા લાગે છે, આપોઆપ જ કાર્ય થવા લાગે છે. એમ બને શકે ને? એવા અનેક કાર્યો છે કે જેમાં કોઈ વિકલ્પનો પ્રશ્ન રહેતો નથી. વજન નાયક ઉપર છે. નાયક પણ અનંત વિભૂતિથી ભરેલું એવું જે નાયક તત્વ આમ લેવું છે. જો સ્વસ્વરૂપ મહિમાવંત પણ ન દેખાય તો એને સ્વસ્વરૂપ દેખાતું નથી. આ એનો નિયમ છે. કેમ કે જે અનંત વિભૂતિથી ભરેલું સ્વયં મહિમાવંત છે તો એવું જ દેખાવું જોઈએ. જેવું છે એવું દેખાય તો એનો મહિમા અવશ્ય અવશ્ય જ્ઞાનમાં એનો મહિમા ભાસે તો એનું બળ ઉત્પન્ન થયા વિના રહે નહીં, એનો રસ ઉત્પન્ન થયા વિના રહે નહીં, એની રુચિ ઉત્પન્ન થયા વિના રહે નહીં. આ બધા પરખા જ્ઞાનની સાથે સાથે ભાવ ભાસવાની સાથે સાથે ઉભા થાય છે. જો ઉભા ન થાય તો ભાવ ભાસ્યો નથી. આ શીખવી સાફ છે. એટલે એ તો સંકેત કર્યો છે, હું જ્ઞાયક છું એમ અંદરથી ભેદ જ્ઞાન કરે. એવું સંક્ષેપમાં કહી શકાય ભેદ જ્ઞાનના વિષયમાં કે હું જ્ઞાયક છું એવું અંદરથી ભેદ જ્ઞાન કરે. પણ અહીંયા વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય છે તો એક વિશેષ વાત એ કરી છે કે જ્ઞાયક છું એવું ખાલી ખાલી નથી, અનંત વિભૂતિથી ભરેલું તત્વ છું એવો ભાવ, એવો મહિમાનો ભાવ પણ સાથે સાથે એવો વિકલ્પ કર્યા વિના હોવો જોઈએ. વિકલ્પ થાય પણ ખરો, પણ એ વિકલ્પ થાય એની ઉપર વજન નથી. વિકલ્પ ન થાય તો પણ એવો ભાવ એને રહેવો જોઈએ. એમ કેમ છે? અંદરથી ભેદ જ્ઞાન કરવું એટલે માણસ નથી કહેતા કે આની હવે આંતરડી પકડે છે, એને અનુવેદનાથી એ વિષય આવે છે. એમ એટલું અંદરથી રસપૂર્વક અંદરના વલણવાળું પરિણામ હોય તો એને એ અંદરથી ભેદ જ્ઞાન છે. અથવા એવા સ્વભાવને જાણીશ કે સ્પર્શીને ભેદ જ્ઞાન કરવું છે. પ્રત્યક્ષ સ્વભાવ છે ને, ખરેખર તો સ્વભાવ પ્રત્યક્ષ છે. અને જે પ્રત્યક્ષ છે એ કોઈ અદ્ભુત વિષય છે, પ્રત્યક્ષતાનો વિષય, કોઈ જબરદસ્ત વિષય છે. કે જે તત્વ શક્તિરૂપ હોવા છતાં એનો જે પ્રત્યક્ષપણાનો ધર્મ છે એ વસ્તુને જાણે કે પ્રત્યક્ષ જ પ્રત્યક્ષ જ પ્રદર્શિત કરે છે. પ્રત્યક્ષતાનો ધર્મ વસ્તુને પ્રત્યક્ષપણે જ દર્શાવે છે અથવા જણાવે છે, પ્રત્યક્ષપણે જણાવે છે. એવું જ્યારે પોતાનું પ્રત્યક્ષ દર્શન છે એમાં અંદરથી ભેદ જ્ઞાન આવે છે. એટલે એટલો રસપૂર્વક આવે છે એમ કેવું છે. ઘણો રસ લઈને એ ભેદ જ્ઞાન આવે છે. જ્ઞાયક સ્વભાવનો અનંત ગુણ વૈભવનો ઘણો રસ લઈને જે પરિણમન ચાલે છે એને અંદરથી ભેદ જ્ઞાન થયું એમ કહે છે. અથવા ઉપર ઉપરથી નથી, ઉપર ઉપરથી નથી એટલે ઉપર ઉપરના જ્ઞાયકના વિકલ્પો છે. આ જાણે છે તે જ્ઞાન છે ને જાણું છું તેથી હું જ્ઞાયક છું, બરાબર ન્યાય યુક્તિ સહિત વાત છે, આગમ પણ સાક્ષી પૂરે છે. એ બધી સમજણ છે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ રટણ કરે એવું કોઈ ઉપર ઉપરનું ભેદ જ્ઞાનનો વિષય નથી. એવું ભેદ જ્ઞાન નિર્વિકલ્પતાનું કારણ થતું નથી. એવું ઉપર ઉપરથી વિજ્ઞાન કરે તો શરૂઆતમાં એની શરૂઆત થાય, પણ એથી કાંઈ નહીં, એનું ફળરૂપ જે નિર્વિકલ્પ અનુભવ છે એ અનુભવ આવે નહીં. સ્વાનુભવ તો ત્યારે ઉત્પન્ન થાય છે કે અંદરથી નાયક સ્વભાવના મહિમાપૂર્વક એનું બળ ભેદ જ્ઞાનનું ઉત્પન્ન થાય ત્યારે નિર્વિકલ્પ દશા થાય. કેમ કે એકાગ્ર થવું છે ને, નિર્વિકલ્પ દશામાં તો આત્માના સમગ્ર પરિણામ, સર્વગુણોના સમગ્ર પરિણામ એક સ્વભાવને વિશે અંતરલીન થઈને વર્તે છે ત્યારે એને સ્વાનુભવ થાય છે. એવી જે સ્વાનુભવ દશા છે એમાં જોર એવી સંબંધીનું હોય, અને એવું જોર હોય ત્યારે એને અનાદિના જે ભવભ્રમણના મૂળના છે મિથ્યાત્મના જે રસે કરીને છે એનો પણ એને રસ બહુ લીધો છે. ભવભ્રમણ કરવાના કારણરૂપ પરિણામનો પણ એને ઘણો રસ લીધો છે આ જીવે. એ રસ ક્યારે તૂટે કે એવા વિભાવ મિથ્યાત્વ રસથી વિરુદ્ધ એવો જે સ્વભાવ રસ છે એ એટલી જ માત્રામાં સમુત્પન્ન થાય ત્યારે. રાજવાના પલ્લા જેવો વિષય છે, જેટલું રસ છે એટલું વજન છે, જેટલું વજન છે એટલો જ રસ છે, એનું માપ છે. તો પૂર્વે એટલું વજન આપ્યું છે કે એ પલ્લું ઉપડી જાય અને પોતાના સ્વભાવ રસનું પલ્લું નીચે બેસે એટલું એને વજન આવવું જોઈએ રસથી. તો એ શું તાજવાના પલ્લા જેવું છે, જેમ કહે છે ને કે ભાઈ તાજવાનો કાંટો કોઈનો શરમ રાખતો નથી, તો જેટલું વજન રાખો એ જ પ્રમાણે એ બતાવે. વજન ઓછું નાખો અને કોઈ એવી ઈચ્છા કરે કે આ વધારે બતાવે તો સારું, તાજવાનો કાંટો એવું કામ કરતો નથી. એ રીતે નિર્વિકલ્પતા થાય છે, વિકલ્પો મટે છે અને ધર્મ દશાનો પ્રારંભ થાય છે. ભેદ જ્ઞાન બરાબર થવું જોઈએ, અંદરથી થવું જોઈએ, એટલે યથાર્થ પ્રકારે યથાર્થપણે ભેદ જ્ઞાન થવું જોઈએ. જે યથાર્થપણે ન થાય, જે રીતે થવું ઘટે એ રીતે એ પ્રકારે ન થાય તો એનું ફળ આવવાનો પ્રશ્ન રહેતો નથી. અને થાય અને એનું ફળ ન આવે, કોઈ અંદરથી ભેદ જ્ઞાનની પ્રક્રિયા ઉત્પન્ન થાય ને એનું ફળ ધર્મદશા પ્રગટ થવાનું ન આવે એ પ્રશ્ન રહેતો નથી, એવું બની શકતું નથી. જોર તો આવવાનું કારણ એ છે કે જો પ્રત્યક્ષ સ્વરૂપે પોતે જ પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ છે અથવા જેવો છે તેવો સ્વરૂપે કરીને જો પોતે પ્રત્યક્ષ છે તો પોતાની દશામાં એ જ વિષયનું પરોક્ષપણું કેવી રીતે ચલાવી લે અને કેવી રીતે ચાલુ રહે આ પ્રશ્ન છે. જો ભૂખ લાગી હોય અને ભોજન પણ પીરસેલું હોય અને એ ભોજનનો કોળિયો મોઢામાં પણ મૂકેલો હોય અને ભૂખ લાગી હોય તો કેમ મોઢામાં ને મોઢા મારીએ? સીધું ઉતરી જ જાય. તો એક તો ભૂખ લાગી છે અને મોઢામાં આવવા સુધી તો અન્ન પહોંચી ગયું છે, તો એ ભલે મિષ્ટ અન્ન છે, મિષ્ટ અન્ન હોય, સારું લાગતું હોય, તો પણ ભૂખ લાગી હોય એટલે સીધું જ અંદર ચાલ્યું રહી શકે નહીં. એમ જે સ્વરૂપ પોતે સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે આ ભેદ જ્ઞાનનો બહુ જે જોર આવવાનો મુદ્દો છે એ આ છે, સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે એવી વ્યાપકતા, શુદ્ધતા અથવા સુપર પ્રકાશકતાને લઈને ભિન્નતા, વેદકતા અને પ્રત્યક્ષતા, એ ચારે પડખામાં પ્રત્યક્ષનું જે પડખું છે એ બળવાન પરિણામમાં બળ થવાને અર્થે મુખ્ય કાર્ય મુખ્ય ભાગ ભજવે છે. કે જો પોતે જ પોતાના સ્વરૂપથી પ્રત્યક્ષ છે તો અવસ્થામાં પરોક્ષ કોણ રહે કેવી રીતે? એટલે જે પોતાના સ્વરૂપને ભાવમાંથી પ્રત્યક્ષ ભાવમાં લે છે કે હું પ્રત્યક્ષ જ આવો છું, એનું પરિણામ પ્રત્યક્ષ તોર ઉપર આગળ વધે છે અને પ્રત્યક્ષતા ઊભી થઈ જાય છે, એમાં પ્રત્યક્ષતા ઉત્પન્ન થઈ આવે છે, એનું પરોક્ષ પણ લાંબા કાળ સુધી રહેતું નથી. એટલે સમ્યક સંમુખજી બહુ અલ્પ સમયમાં સ્વાનુભવ પ્રાપ્ત કરે છે, એનું કારણ આ છે. પછી પોતાના સ્વરૂપથી પડદામાં રહેવું એને પોસાતું નથી. પોતાનું જ પરમેશ્વર પદ જોવાની ખૂબી છે, પોતાનું જ પરમેશ્વર પદ અને તે પ્રત્યક્ષ, એ અત્યંત પોતા સ્વરૂપે છે એટલે અત્યંત નજીક છે. પોતા સ્વરૂપે છે એટલે દૂર છે કે પોતા સ્વરૂપે છે તો જ્ઞાનમાં, તો પછી દશામાં એથી દૂર પણ કેવી રીતે ચાલે? પોતાનું પ્રત્યક્ષ પરમેશ્વર પદ પોતા જ સ્વરૂપે પ્રત્યક્ષ હોય તો અવસ્થામાં એનું પરોક્ષ પણ કેવી રીતે ચાલી શકે? અવસ્થા એ રીતે રહી શકતી નથી, એ આપોઆપ જ પલટો મારીને પોતાના પરમાત્મ પદનો પ્રત્યક્ષપણે સાક્ષાત્કાર કરે છે, પ્રત્યક્ષપણે ભેટો કરે છે, એવું સહજ બળ ઉત્પન્ન થાય છે. એ અંદરના ભેદ જ્ઞાનનો મુખ્ય પ્રકાર છે, મુખ્ય પડખું આ છે ભેદ જ્ઞાનનો. પછી તો વચ્ચે જે રાગાદિના વિકલ્પ આવે છે એ આવા પ્રત્યક્ષ નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપથી વિરુદ્ધ જાતિના વિકાર રૂપ હોવાથી એનો નિષેધ આપોઆપ જ આવી જાય છે. અત્યંત પ્રત્યક્ષ છે એટલે પરિપૂર્ણ પ્રત્યક્ષ છે, આત્મા છે છે નહીં, કઈ અધર છે કે ક્યાંક ગુફામાં હંતાયેલો છે એમ પણ નહીં, પણ પ્રત્યક્ષ છે આત્મા, અને અત્યંત પ્રત્યક્ષ છે, એકદમ પ્રત્યક્ષ છે. જરા પણ પ્રત્યક્ષતામાં જરા પણ પરોક્ષ પણ નથી, એવો અત્યંત પ્રત્યક્ષ છે. જેમ પ્રકાશમાં સૂર્યના પ્રકાશમાં જરા પણ અંધારું નથી, એવો આ ચેતન સૂર્ય છે કે જેમાં કોઈ પરોક્ષતાનો અંશ પણ નથી. સ્વરૂપે પ્રત્યક્ષ છે, આ એક પરિણામ ઉપર સ્વભાવની અસર આવવાનો બહુ મોટો આધારભૂત મુદ્દો છે. આમ તો અનેક અનંત ગુણધર્મો છે આત્મામાં, અનંત ગુણધર્મો છે, પણ જેનો વિશેષ કરીને આધાર સાધક જીવને વર્તે છે આવે છે એમાં પોતાનું સ્વરૂપે કરીને પ્રત્યક્ષપણ છે, એ બહુ મોટી વાત છે. એની અવસ્થાના સ્વવિકલ્પ દશાની અવસ્થાના પરોક્ષપણાનો નાશ કરનારો આધાર ભાવ છે. પ્રત્યક્ષ છે એમ કરીને કોઈ ઢીલું પોચું કાઢી ન નાખે એટલે વજન આપવા માટે, અને છે પણ અત્યંત પ્રત્યક્ષ. પાછું એમ નથી કે વઘારીને કેવું છે, શું એવું તો કઈ કેવું નથી, એ તો છે પણ અત્યંત પ્રત્યક્ષ જ છે, પણ એને એ રીતે જીવું છે એવું ખ્યાલમાં ના આવે તો સ્પષ્ટ કરે છે વિશે. ચિઠ્ઠીમાં પ્રશ્ન પૂછ્યો છે કે શ્રદ્ધાની પ્રત્યક્ષતા અને પરોક્ષતા વિશે આપ સમજાવો, તો તો કે ભાઈ શ્રદ્ધામાં પર પ્રત્યક્ષ પરોક્ષપણું લાગુ પડતું નથી, પ્રત્યક્ષ પરોક્ષપણું તો જ્ઞાનને જ લાગુ પડે છે. તો જે જ્ઞાન બહુર્મુખ વર્તે છે, ઇન્દ્રિય દ્વારા વર્તે છે, ત્યાં પરોક્ષપણું ઉત્પન્ન થાય છે. અને જે જ્ઞાન ઇન્દ્રિય દ્વારને છોડીને અંતર્મુખ વળે છે, એ જ્ઞાન પોતે પ્રત્યક્ષ સ્વરૂપના આધારે અંતર્મુખ વળતું હોવાથી તદાકાર થઈને પ્રત્યક્ષતા ધારણ કરે છે, એમાં પછી પરોક્ષતા રહેતી નથી. છે ચિઠ્ઠીમાં એ વિશે ટોડરમલજીને મોક્ષમાં પ્રકાશકમાં પાછળ એ વાત લીધી છે. જ્યાં કોઈ પ્રસંગ પરોક્ષ પ્રત્યક્ષ જોયો હોય અને પરોક્ષ જાણવા મળે તો મને અસરમાં ફેર પડે છે કે નહીં? તો અંદરથી ભેદ જ્ઞાન થવું એનો અર્થ કે જેવું જ્ઞાયક સ્વરૂપ છે એવી જ પરિણામમાં અસર આવવી કે હું જ્ઞાયક છું. જ્ઞાયકપણાની અસર ઉભી થતી, એ જ્ઞાયકપણાની અસર ક્યાંથી ઉભી થશે? કે મનના સંગે પરોક્ષપણે જ્ઞાયક છું જ્ઞાયક છું જ્ઞાયક છું એમ કર્યા કરશે તો અસર આવશે કે પરોક્ષતામાં એ અસર આવતી? ભાઈશ્રી સંયક્તમાં તો પ્રત્યક્ષ પરોક્ષ ના ભેદ નથી, પોતે ઉત્તર આપે છે. ટોડરમલજી જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે ને એમાં એ વિષય લીધો છે. મુલતાન નગર મહાશુભ સ્થાને જે પાકિસ્તાનમાં છે આ શહેર, મુલતાન નગર મહાશુભ સ્થાને સ્વધર્મી ભાઈશ્રી અનેક ઉપમા યોગી અધ્યાત્મ રસ રોચક ભાઈશ્રી કાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધાર્થદાસજી આદિ સર્વ સ્વધર્મી યોગ્ય લિખિતમ ટોડરમલના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. અધ્યાત્મિક પત્ર પત્ર છે. અહીં યથાસંભવ આનંદ છે, બીજી દશા છે એટલો આનંદ છે. તમને પણ ચિદાનંદ ધનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. તમારું સ્વાસ્થ્ય સારું રહે એ વાત નથી લખી. તમને પણ શુદ્ધ ચિદાનંદ ધનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ થાવ, અથવા તો તમારી પરિ તમારું જેવી અભિલાષા છે એવી તમારી પૂર્ણ દશા થાવ, એમ એ ભાવના શુભ ભાવના છે. એમાં પેલા પ્રશ્ન ચાલી ગયો છે સ્વાનુભવના વિષયનો, અતિન્દ્રિય અનુભવ કેમ થાય છે એ વિષયનો, પછી આ વિષય ચાલ્યો છે. બીજા પ્રશ્ન કે વળી તમે પ્રત્યક્ષ પરોક્ષનો પરોક્ષનો પ્રશ્ન લખ્યો, એટલે બીજો પણ પ્રશ્ન લખ્યો છે, પણ ભાઈશ્રી સંયક્તમાં તો પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. ચોથા ગુણ સ્થાને સિદ્ધ સમાન ક્ષાયિક સંયક્ત થઈ જાય છે, તેથી સંયક્ત તો માત્ર યથાર્થ શ્રદ્ધાનુરૂપ જ છે. એટલે એમ નથી કે ક્ષોભસમ કે ઉપસમને પરોક્ષ પણ લાગુ પડે ને ક્ષાયિક થાય તો એ સંયક્તને પ્રત્યક્ષ લાગુ પડે, એવું સંયક્તને વિષય નથી, એ એનો ધર્મ જ નથી. તે તો માત્ર યથાર્થ શ્રદ્ધાનુરૂપ જ છે. તે જીવ એટલે કાયિક સમ્યક દ્રષ્ટિ જીવ પણ શુભ અશુભ કાર્ય કરતો પણ રહે છે, તેથી કાંઈ યથાર્થ પદાર્થ શ્રદ્ધા ન હોય એમ હોતું નથી. એને શું તેથી તમે જે લખ્યું હતું કે નિશ્ચય સમ્યક્વ પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યક્વ પરોક્ષ છે તો એમ પણ નથી. પ્રશ્ન આ લખ્યો છે કે નિશ્ચય સંકેત તો પ્રત્યક્ષ છે અને વ્યવહાર સંકેત છે એ પરોક્ષ સંકેત છે. તો કે એમ કઈ નથી, પ્રશ્ન એવો ચાલ્યો છે. સંયત્વ ના તો ત્રણ ભેદ છે, તેમાં ઉપસમ સંયત્વ અને ક્ષાયિક સંયત્વ તો નિર્મળ છે, બંને એકદમ નિર્મળ છે, કેમ કે તે મિથ્યાત્વના ઉદય રહિત છે. અને ક્ષોપસમ સંયત્વ સમળ છે, કેમ કે તે સંયત્વ મૌનીના ઉદય સહિત છે. સંયત્વ મૌનીનો ઉદય નોર્થ કહેમાં અલ્પ જોડાણો હોય છે, પણ એ કેવો જ્ઞાન ગોચર છે એને પોતાને તો શુદ્ધ સંકેત જ અનુભવમાં આવે છે, એને કોઈ પકડાયો વિષય હોતો નથી. છે તો કર્મની પ્રકૃતિ છે, મિથ્યાત્મોની સંયતમોની ત્રણ ત્રણ વિભિન્ન, મિથ્યાત્મા દર્શનમોના પ્રકૃતિના ત્રણ ભેદ છે, એમાં સંયતમોની ને મિથ્યાત્મોની ને ત્રીજી નામ છે ત્રણ મોની. સંયત મોની ઓલી બે નથી હોતી, ઓલી બે ઉપસમ થાય છે અને આ ઉદયમાં આવે છે સંયત મોની. અને જ્યાં સુધી ક્ષોપસમ સંકેત ચાલુ છે ત્યાં સુધી સંયત મોની નો ઉદય છે એમ છે, એટલે એને ક્ષોપસમ કહેવામાં આવે છે. આ નિર્મળ છે બંને, આમાં કેવળ જ્ઞાન ગોચર સમર્પણ છે. એ તો બહુ અલ્પ છે, આ તો કરુણાનુયોગ થી એનું માપ છે. અધ્યાત્મમાં એનો કોઈ હિસાબ નથી, અધ્યાત્મના પરખેથી એનો કોઈ હિસાબ નથી, કરુણાનુયોગના પરખેથી એનું માપ છે. ત્યાં ક્ષોપસમ સંયત્વ સમળ છે, કેમ કે સંયુક્ત મૌનીના ઉદય સહિત છે. પણ આ સંયત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના કોઈ ભેદ તો છે નહીં, જે મુદ્દો સવાલ છે એનો એ ઉત્તર આપેલો છે. શુભાશુભરૂપ પ્રવર્તવા પ્રવર્તતા અથવા સ્વાનુભવરૂપ પ્રવર્તતા, શુભ અશુભ રૂપે પ્રવર્તતા અથવા પોતાના અંતર અનુભવના શુદ્ધોપયોગ રૂપ પ્રવર્તતા, ક્ષાયિક સંકેત સંયત્વીને પણ સંયત્વ ગુણ તો સમાન જ છે. એ શુભાશુભમાં જાય એટલે સંયત્વ ગુણમાં પરિણામમાં ફેર પડે, અને શુદ્ધ ઉપયોગમાં આવે એટલે એનો સંયત્વ વધારે સારું એ વખતે એમ કાંઈ છે નહીં, એ તો સમાન જ છે. તેથી સંયત્વના તો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ ન માનવા, પણ પ્રમાણના પ્રત્યક્ષ પરોક્ષ રૂપ બે ભેદ છે, તે પ્રમાણ સમ્ય જ્ઞાન છે, તે મતે શુદ્ધ જ્ઞાન તો, તેથી મતે શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે અને અભિમનોપ્રિય અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. આદ્ય પરોક્ષમ અન્ય પ્રત્યક્ષમ તત્વા સૂત્રના પહેલા અધ્યાયનું 11-12 આ સૂત્ર છે. પહેલું સૂત્ર છે આદ્ય પરોક્ષમ 11 નંબરનું, 12મું સૂત્ર છે પ્રત્યક્ષમ અન્યત. બીજા ત્રણ છે, અન્યત એટલે બીજા છે એ પ્રત્યક્ષ છે એવું સૂત્રનું વચન છે એ આગમ અનુસાર. આગમ અનુસાર મતે સ્વરૂપ પરોક્ષ છે, અભિમનોપર્ય અંશ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. આ આગમ ભેદ છે. અધ્યાત્મની અપેક્ષાએ મતે સ્વરૂપના સ્વાનુભવના કાળમાં તે વેદન પ્રત્યક્ષ છે, એમાં એને પરોક્ષ લાગુ પડતું નથી એમ લેવું. પણ અહીંયા જે સૂત્ર છે એ તો સામાન્ય મતિ સ્વરૂપ જ્ઞાન કોઈ પણ જીવનું લ્યો, એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જ્ઞાનના પર્યાયમાં મતિ સ્વરૂપના પરિણામને વિચારો તો એ મતિ સ્વરૂપને પરોક્ષ કહેવામાં આવે છે, અધિમનો પર્યાયને કેવળને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આગળ બુદ્ધિ નથી તો એને ખબર નથી, જે અબુદ્ધિપૂર્વક નું છે તો એને મન ગોચર કે બુદ્ધિ ગોચર થતું પણ નથી, કેવળ જ્ઞાન ગોચર છે. અને એટલું સરાગપણું છે, એટલું મલિનપણું છે, અને તેથી તો પૂરેપૂરી વિતરાગતા શુદ્ધ ઉપયોગ હોવા છતાં પૂરેપૂરી વિતરાગતા નથી, અને પૂરેપૂરી વિતરાગતા નહીં હોવાથી એ ઉપયોગથી ચિત્ત થઈને વળી પાછો ઉપયોગ ખરાબ દશામાં બુદ્ધિપૂર્વક ના વિકલ્પમાં આવી જાય છે. એનું કારણ પણ એ જ છે કે હજી આ રાગ રહ્યો છે એ રાગની હયાતીને સૂચિત કરે છે, એમ છે. પછી પ્રત્યક્ષ પરોક્ષનો અર્થ પૂરો છે કે તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છે કે સ્પષ્ટ પ્રતિભાષાત્મકમ પ્રત્યક્ષમ અસ્પષ્ટમ પરોક્ષમ, આવો અર્થઘટન કર્યો છે કે જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળ રૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તે પરોક્ષ છે. ત્યાં મતિજ્ઞાન સુજ્ઞાનના વિષય તો ઘણા છે, પરંતુ એ પણ જ્ઞેયને સંપૂર્ણપણે તે જાણી શકતા નથી, તેથી તે પરોક્ષ છે, આમ કહેવામાં છે. પછી પ્રત્યક્ષ પરોક્ષના સંભાવારિક પ્રત્યક્ષને એ બધા ભેદ લીધા છે, એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષને એ બધાના ભેદ લીધા છે. પછી સ્વાનુભવની ચર્ચા પાછી એ જ વિષયમાં ઉતારી છે એમણે કે એ પ્રમાણે પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના ભેદ કયા છે. ત્યાં સ્વાનુભવ દશામાં આત્માને જાણીએ તે સુજ્ઞાન વડે જાણવામાં આવે છે, સુજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક છે, અને તે મતિ સુજ્ઞાને પરોક્ષ કહેલ છે, તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. એમ આગમ અપેક્ષાએ ત્યાં આત્મા પરોક્ષપણે જણાય છે, અને આધ્યાત્મિકના સિદ્ધાંત પ્રમાણે ત્યાં આત્મા પ્રત્યક્ષપણે જણાય છે, આમ છે. પૂરો જણાતો નથી. જો એનું કારણ હા આવરણ છે, જ્ઞાન ને આવરણ છે, બરાબર આવરણ છે, કેવળ જ્ઞાન આવરણ છે જ ને, કેવળ જ્ઞાન આવરણ છે જ ને, આવરણ છે, એ અપેક્ષા એ પરોક્ષ છે. અને વેદનમાં કોઈ પરોક્ષપણું નથી, બહુ સ્પષ્ટ વેદન છે, અત્યંત સ્પષ્ટ વેદન છે, અને એમાં કોઈ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો વચ્ચે નિમિત્ત માધ્યમ પણ નથી, તેથી એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અપૂર્ણ છે, બરાબર
છે,
કેવું નામની અપેક્ષા લેવી ત્યાં.
જે
સામાન્ય જે મતિશ્રુત ચાલે છે બધા ઇન્દ્રિયાધીન પરિણામ છે, અને સ્વાનુભવ ને પણ પરોક્ષ કહ્યો શાસ્ત્ર ની અંદર, તો ત્યાં મતિશ્રુત પરોક્ષ છે. એટલે કેવળ જ્ઞાનની જેમ નિરાવરણ દશા નથી, જે કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષપણે આત્માનું જાણવું થાય ને અનુભવવું થાય, એવું જાણવું ને અનુભવવું નથી, તે અપેક્ષા એને પરોક્ષપણ કહેવામાં આવે છે. ઇન્દ્રિયના માધ્યમથી કોઈ પરિણમન નથી. મન તો પહેલા મરી જાય છે, પરમાત્માનો સાક્ષાત્કાર થતા મન તો પહેલા મરી જાય છે, આવે છે અનુભવ પ્રકાશમાં આવે છે. અહીંયા તમને બહુ ચર્ચા કરી છે, કેમ કે પોતે આગમ અધ્યાત્મ અને બે ને સાથે લેતા જાય છે, એટલે ત્યાં આગમથી મન સહિત પણ કહેવાય, અધ્યાત્મથી મન રહિત પણ કહેવાય, એ બધો વિષય પણ એમને ચલાવ્યો છે. હા, અતિન્દ્રિય આનંદ કહે છે એમ પણ લીધું છે, નિર્વિકલ્પ દશામાં અતિન્દ્રિય આનંદ આવે છે, યતીન્દ્રિય શબ્દનો પ્રયોગ કર્યો છે. પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે એમ આપણે સ્થાપ્યું મતિ સ્મૃતિની અપેક્ષાએ, તો ગ્રંથોમાં એટલે અધ્યાત્મ શાસ્ત્રોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે વિષયને સ્પષ્ટ કરવા. તો શાસ્ત્રોમાં તો એને પ્રત્યક્ષ કહ્યો છે, ઉપરની ગાથામાં જ કહ્યું છે. ઉપરની એટલે પોતે ગાથાનો આધાર આપ્યો છે કે જ્યારે વિચાર કરવામાં આવે છે, અન્વેષણ કાળ છે, સંશોધન કાળ છે, નિર્ણય કરવાનો કાળ છે, તો તત્વ અન્વેષણ કાળે સમયમ બુદ્ધસ્વ યુક્તિ માર્ગે સમય નામ આત્માને યુક્તિ માર્ગથી વિકલ્પથી જાણવામાં આવે છે. નો આરાધન સમયે પ્રત્યક્ષ અનુભવ અસ્માથ, આને ચક્રમાં કહી દીધું. કેમ કે ત્યાં પ્રત્યક્ષ અનુભવ હોવાથી આરાધન સમયે ત્યાં પરોક્ષ પણ હોતો નથી. આ તો તમે આધાર આપ્યો હજી અનુભવ પ્રત્યક્ષનો, પોતે જ આ પત્રની શરૂઆતમાં જ આ ગાથાનો આધાર આપે છે. નહીં ચક્રની 268મી ગાથા છે, 266 છે, 266મી ગાથા છે. અને તમે આયા પછી એને પરોક્ષપણે સાબિત કરો છો, આદ્ય પરોક્ષમ કહીને તત્વા સૂત્ર અનુસાર. તો પોતાને પોતે પ્રશ્ન ઉઠાવે છે, એમને તો પ્રશ્ન ઉત્તરની શૈલી છે. તમે ગ્રંથોમાં તો કહ્યું, ઉપરની ગાથામાં જ કહ્યું છે કે પછકો અનુભવ જન્મા, અનુભવમાં આત્મા તો પરોક્ષ છે પણ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી. કેવળ જ્ઞાનની જેમ ક્યાં ત્યાં ભાસે છે, માટે અહીંયા પણ અમે પરોક્ષ કહી શકીએ છીએ. ત્યારે તો પરોક્ષ પોતે સાબિત કર્યું છે, તો એ જ વાતને સમર્થનની અંદર કેવી રીતે પરોક્ષ પણ લાગુ પડે અનુભવમાં પણ, તો અનુભવમાં આ રીતે લાગુ પડે કે કેવળ જ્ઞાનમાં સકળ પ્રત્યક્ષ થાય છે. એવી રીતે અહીંયા સકળ પ્રત્યક્ષ આત્મા થતો નથી. આત્માના ત્રણેય કાળના પર્યાયો, દ્રવ્યના અનંત ધર્મો, દ્રવ્યના અનંત ગુણો, ગુણના અનંત ધર્મો અને પર્યાયના અનંત ધર્મો, આ બધું કેવળ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ છે. એવું તો કઈ ચોથા ગુણ સ્થાને થઈ શકે નહીં, માટે આત્માનો અનુભવ પરોક્ષ છે. ત્યાં જાઓ ત્યાં કઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. હવે થાય તો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સ્વાનુભવનો સ્વાદ કઈ આગમનમાં નાદી પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી. પોતે જ અનુભવના રસા સ્વાદને પ્રત્યક્ષ વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્યને સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરના આકારાદી એને પરોક્ષ છે, એને ચક્ષુ ઇન્દ્રિયથી સાકર પ્રત્યક્ષ નથી, પણ એના સ્વાદથી તો એને સાકર પ્રત્યક્ષ છે. બે પડખા લાગુ પડે છે, અંધ માણસ સાકર ખાય તો એને બે પડખા લાગુ પડે છે. પણ જીભ વડે જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે, વ્યવહાર પ્રત્યક્ષ છે. એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે અને જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે એમ જાણવું. જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે, આસ્વાદ આવ્યો, અનુભવ આવ્યો, આનંદ નો જે પ્રત્યક્ષ અનુભવ આવ્યો, વેદન પ્રત્યક્ષ થયો આનંદ, એ પરિણામથી આત્મા પ્રત્યક્ષ છે. ત્યાં કથન તો અનેક પ્રકારના હોય છે. હવે પોતે ટોટલ મારે છે કે આ રીતે એને પ્રત્યક્ષ જાણવું, આ રીતે એને પરોક્ષ કહીએ, આ રીતે એને પ્રત્યક્ષ કહીએ. કથન તો અનેક પ્રકારના હોય છે, તે સર્વ આગમ અધ્યાત્મ શાસ્ત્રથી જેમ વિરોધ ન આવે તેમ વિવિક્ષા ભેદ વડે જાણવા. આગમ અને અધ્યાત્મ બે વાત લઈ લીધી છે એમણે, કે આગમ પદ્ધતિ એ કથન હોય તો એનું આગમ પદ્ધતિ એ સર અર્થ કરવો, એનું અધ્યાત્મ પદ્ધતિ એ જે અર્થ થતો હોય અધ્યાત્મ પદ્ધતિ એ જાણવો, અને બે વચ્ચે કાંઈ વિરોધ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ બે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં ખરેખર વિરોધ નથી, એ વાત એમણે સિદ્ધ કરી છે. એમ કરીને એ વિષય અહીંયા પૂરો કર્યો છે, છેલ્લું એટલું કહીને આ વિષય પૂરો કર્યો છે. ખાસ કરીને તત્વજ્ઞાનના અભ્યાસમાં આગમ અધ્યાત્મનો વિષય પ્રયોજનભૂત રીતે સમજી લેવો જોઈએ. પોતાને જ્યાં પ્રયોજન, પોતાને જ્યાં અણસમજણને અટકવાનું ને રોકાવાનું કે વિકલ્પનું કે શંકા સંદેહનું કારણ થતું હોય એ પોતાનું પ્રયોજન જ્યાં હોય એ રીતે પ્રયોજનભૂત રીતે આગળનો વિષય સિદ્ધાંતિક ક્યાંય છે, કેવી રીતે ફેરફાર ન થાય, સિદ્ધાંતનો ફેરફાર ન થાય એ રીતે, આગમના સિદ્ધાંતનો ખંડન ન થાય એ રીતે, અને આધ્યાત્મિક રીતે અધ્યાત્મ સિદ્ધાંતો કેવા છે એ વાત પ્રયોજનભૂત રીતે બરાબર સમજી લેવી જોઈએ. તો એને બુદ્ધિપૂર્વક ના ઊંધા લાકડા ન રહીએ શ્રદ્ધામાં, શું આગમ અધ્યાત્મ ના પ્રયોજનભૂત અભ્યાસથી એને બુદ્ધિપૂર્વક ના ઊંધા લાકડા ન રહીએ, ચોખ્ખું થઈ જાય એને સમજણ. આગમનો વિષય તો ભેદે છે, આગમમાં દ્રવ્યાનુયોગનું આગમ જે છે એ પદાર્થના ગુણધર્મોનું વિવરણ કરે છે, અને એ પદાર્થના ગુણધર્મોનું વિવરણ કરતા કરતા પદાર્થ જે અશુદ્ધ અવસ્થાને ધારણ કરે છે એને પણ એનો ધર્મ કહે છે, અને પદાર્થ શુદ્ધ અવસ્થાને ધારણ કરે છે એને પણ એને ધર્મ કહે છે, બેને ધર્મ કહે છે, અધર્મ નથી કહેતો. પણ અધ્યાત્મ શુદ્ધ અવસ્થાને ધર્મ કહે છે અને અશુદ્ધ અવસ્થાને અધર્મ કહે છે, એમ ફેર પડે છે. એવી રીતે કર્ણાનું યોગનું આગમ છે, તો કર્ણાનું યોગની અંદર નિમિત્તપણે કર્મની ઉદય ઉપશમ સત્તા ક્ષયક્ષમ બંધ વગેરે જે પ્રકાર છે એ બધા પ્રકારોનો વિષય, એની અંદર પાછા અપકર્ષણ ઉપકર્ષણ ઉત્કર્ષણ બધા જેટલા ભેદ પ્રભેદો છે એ બધા ચાલે છે. એની સામે આત્માના નૈમિતિક પરિણામો અશુદ્ધતામાં કેવા હોય અને શુદ્ધતા થાય તો એ કર્મની નિર્જરાના પ્રકાર કેવા હોય, કયા ગુણ સ્થાને કેટલા કેટલી કર્મની પ્રકૃતિ નિર્જરે, કેટલી સત્તા મારે, કેટલી ઉદય મારીએ, તો એ બધા પ્રકાર કર્ણાનો યુગમાં જાય છે. એટલે ઘણી ઘણી વાતો છે, આગમની વાતો તો ઘણી છે. છ દ્રવ્યનો વિષય આગમનો છે, છ દ્રવ્યના ગુણધર્મોનો વિષય આગમનો છે, એવી રીતે આચરણનો અધિકાર આવે, એવી રીતે કથાનો યોગનો અધિકાર આવે, તો એ બધા આગમમાં જાય છે. અને એ બધામાંથી કેવી રીતે સ્વરૂપના આધારથી, સ્વરૂપનો આધાર લઈને શુદ્ધ પરિણમન, આધ્યાત્મિક પરિણમનનો અર્થ જ છે કે આત્માના આધારે ઉત્પન્ન થતો ભાવ તે અધ્યાત્મ ભાવ, સ્વભાવના આધારે ઉત્પન્ન થતો ભાવ તે અધ્યાત્મ ભાવ, એ ચારે અનુયોગનું તાત્પર્ય એ છે. ચારે અનુયોગમાં એ વિષય છે, અને ચારે અનુયોગમાંથી એ વિષય ગ્રહણ કરે, ખેંચીને જુદો પાડીને, ખેંચીને એટલે જુદો પાડીને ગ્રહણ કરી લે, ત્યારે એને ચારે અનુયોગનો અભ્યાસ યથાર્થપણે કર્યો કહેવાય. નહીં તો ચારે અનુયોગ વાંચી જાય, સૂક્ષ્મ હોય તો સમજી જાય, પણ એમાં કાંઈ એને વળે નહીં, અથવા પ્રાય અનર્થનું કારણ થાય. હા, એ શ્રીમદજીએ કહ્યું ને, ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. આગમમાં તો ચારે અનુયોગ છે. ગમ પડ્યા વિના એટલે આત્માનો આધાર કેવી રીતે અંદરમાં લેવો, એવી જે જ્ઞાન કળા છે, એવી જે ભેદ જ્ઞાનની કળા છે, એવી જે ગમ, ગમ એટલે ટેકનિક, એવી કળા હાથમાં આવ્યા વિના આગમ છે એ અનર્થનું કારણ થઈ પડે છે. ના, તો એ અનર્થનું કારણ થાય.
ખરેખર તો આગમનું પ્રયોજન
અધ્યાત્મને બતાવવાનું છે.
અધ્યાત્મને ગ્રહણ નથી કરતો, આગમને પકડી.
બરાબર છે, આમાં એ લીધું છે સમયસારની અંદર, એ વિશે લીધો છે બંધ અધિકારમાં લીધો છે કે તત્વજ્ઞાનના અભ્યાસનું ફળ શું, કે રાગાદીથી ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે શ્રુતના અભ્યાસનું ફળ છે. શાસ્ત્ર અધ્યયનનું ફળ એમ લીધું છે, શાસ્ત્ર અધ્યયનનું ફળ. 294 કહે છે. શુદ્ધ જ્ઞાન જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે મિથ્યા દ્રષ્ટિ જે જ્ઞાનને એટલે જ્ઞાન સ્વભાવે આત્માને શુદ્ધાત્માને નથી શ્રદ્ધતો, અને તે જ્ઞાનને નહીં શ્રદ્ધતો, તે આચારંગાદી 11 અંગરૂપ શ્રુતને એટલે શાસ્ત્રને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ, બસ આ શબ્દ વાપરો છે, શાસ્ત્ર ભણવાનો જે ગુણ, ગુણ એટલે લાભ થવો, શાસ્ત્ર ભણવાનો ગુણ શું, બધ મુદ્દાનો વિષય છે આ જગ્યાએ આવ્યો છે. શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની થતો નથી. જ્યારે જે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. આટલી વાત નાખે છે. સો કિલો ગુણ શ્રુત અધ્યયન યદ વિવિધ વસ્તુ ભૂત જ્ઞાનમય આત્મજ્ઞાન, જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું, જ્ઞાન કરવું એ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ભિન્ન વસ્તુ ભૂત વિવિધ અત્યાર સુધી અભિન્ન થઈ રહ્યો છે, એકતા બધું કરી રહ્યો છે રાગને અને પરની સાથે, એમાંથી જુદો પાડે આ ભેદ જ્ઞાનનો વિષય. એ ભિન્ન વસ્તુભૂત છે પોતે આત્મા, એનું એ જ્ઞાનમય છે પોતે. નાસ્તિથી ભિન્ન વસ્તુભૂત છે, અસ્થિથી જ્ઞાનમય આત્મા છે, એક માં બે વાત લઈ લીધી છે અસ્થિના. એનું જે જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે, અને જો એનું જ્ઞાન ન થાય તો એનું શાસ્ત્ર ભણતર બધું નકામું છે, વ્યર્થ છે. દુકાન માંડે, શું માલ ખરીદે, દુકાન વેચાતી જે ભાડે રાખે, જે વેપાર કરવો હોય બજારમાં દુકાન માંડી લીધે છે, કે ક્યાંય ગામને પાદર બહે હે, પેલા અહીંથી બધા આવશે માટે ત્યાં દુકાન નાખો, ઉલારી વાળાનું કામ છે. દુકાનવાળો તો બરાબર જ્યાં જે ચીજનો વેપાર બરાબર ભૂકતો ચાલતો હોય ત્યાં દુકાન માંડે, ત્યાં બરાબર ખરીદી વેચાણ એને ફાળે, તો પણ નફો કેટલો થયો છે એના ઉપર એની નજર હોય. પ્રયોજનોથી વાત છે કે વગર પ્રયોજન, શાસ્ત્રમાં છું એ પ્રયોજન નથી, પણ એનો ગુણ શું થાય છે એ પ્રયોજન છે. એ પ્રયોજન સામે ન જ હોય તો શાસ્ત્રમાં છું બધું કામો છે.
જય રવિન્દ્રાગી નિગમ પાંચ જય બાપુ જય બાપુ.